ભગવાન લક્ષ્મણજીને આવકારીને એમના ક્ષોભથી પડી ગયેલા મનને પાછું ઉભું કરવા માટે સીતારામજીએ આવકાર આપ્યો, આવો લક્ષ્મણજી સાદર સન્માને. આટલા બધા આવેશમાં હતા છતાંય પ્રેમથી આદરપૂર્વક સન્માન્યા. ઘરમાં નાની વ્યક્તિ હોય અને એને આદર અપાય, ભગવાન તો વડીલ છે, અમે ભગવાન છે, મોટા ભાઈ છે, છતાંય વ્યવહારની અંદર એટલા બધા કુશળ છે કે નાનાને પણ આદર આપવો. એમના સમજો કે આ તો નાનો છે ને એમાં શું છે, ભલે નાનો છે. આવો ભાઈ, પહેલાનો જમાનો હતો ને ત્યારે દીકરા પરણાવે હોય ઘર વહુમાં, ઘરમાં વહુ આવે ને, આવો વહુ બેટા, ભલે સાસુ મોટા હોય ને તો પણ વહુને આદરથી બોલાવતા. આજે કેવું છે ખબર નથી, આ તો પતિને તું કહીને બોલાવતા હોય. તો કોઈ પણ વ્યક્તિને વ્યવહાર વખતે નાનો જાણીને, અલકો જાણીને, એને તોછડો ભાવ ન રાખો, એને તુચકારવો નહીં, ધુતકારવો નહીં. વડીલ છે ભગવાન, મોટા છે. લક્ષ્મણજીનો એક અપરાધ છે, આવેશમાં આવેલા છે વગર કામના, વગર કારણના. બંને બાજુઓ સામસામી છે જેનું અપાકર્ષણ થાય. આવી પરિસ્થિતિ હોય ને તો વડીલપણું પણ થોડુંક આગું ખસી જાય અને આવેશને પણ પાછા હટી જવું પડે કે અમે કોઈ મેં અપરાધ કર્યો છે. પણ અહીંયા તો બંને તરફ સન્માન અને સદભાવ આવરી લીધો. રામ સિંહ સાદર સન્માને, લક્ષ્મણજીને આદરપૂર્વક સંભાળી લીધા. આવો લક્ષ્મણજી, સીતાજીએ કહ્યું કે આવો દિયરજી, એમ કહ્યું. પણ બંને ખૂબ સદભાવથી આદર્યા પછીથી બંને કહ્યું કે નાના, રાજનીતિ તો આવી જ હોઈ શકે અને આવી હોવી જ જોઈએ, રાજનીતિ આવી હોવી જ જોઈએ. આપણે પણ એવા એક બે પ્રસંગો બનેલા, દસ દસ હજાર માણસનું ટોળું આવેશમાં હથિયાર લઈને અને આમ કરી નાખીને, આમ કરી નાખીને. એટલે તમારી વાત સાચી છે ને, આપણે કરવું જ જોઈએ, એમ કરીને એમને એમની સાથે આપણે ચાલ્યા. બરાબર છે, તમે જે કરો છો ને એ સમયને ની માંગ છે ને યોગ્ય છે, પણ આપણા જોશની સાથે થોડો હોશ રાખીએ તો વાસ્તવિક સમજાય કે જુઓ પ્રસંગો નવરાત્રિના દિવાળીના સામે આવે છે ને તમે ધમાલ કરીને કરશો તો ગામમાં થઈ જશે અશાંતિ અને ઉત્સવોને ઉજવવા દે. બોલો, ઉત્સવો ઉજવવા છે કે પછી તોફાન કરીને ઉત્સવોને આપણે ઉજવવા દેવા નથી? જે એમને નથી કરવા દેવું એ આપણે જ નથી કરતા, આપણે જ એને આગળ કરીએ છીએ. બધાના હોશને, જોશને હોશમાં લાવી અને દસે દસ હજાર ના ટોળાને પાછું વાળી લીધું. હમણાં મારી નાખી, હમણાં કાપી નાખી, એવા આવેશ વાળું. તો કોઈ પણ વ્યક્તિના આવેશમાં એકવાર એની સાથે ચાલો ને, પાંચ ડગલા સાત ડગલા, અને સાથે ચાલે જો ભી થોડોક પાછા વળીશું, હવે આવું છે તો માનશે ખરો, પણ આવેશને એકદમ દાબવા જશો ને તો વધારે પાછો પડશે. ભગવાને સીતાજીએ કહી કહી તાત તુમની તી સુહાઈ, હે તાત ભૈલા, તમે રાજનીતિને અનુરૂપ વ્યવહાર કર્યો, શબ્દો બોલ્યા છો, મોટા પડ્યા છે ને, બતાએ આકાશવાણી સાંભળ્યા પછીથી કે તમે રાજનીતિ ઉચિત તમારા શબ્દો છે. સબતે કઠિન રાજ મદભાઈ, કે સત્તાનો મદ બહુ ખરાબ છે. ભલભળા સજ્જન માણસને, પંડિત માણસને, સમજુ વિદ્વાન માણસને પણ રાજમદ ગાંડો પાગલ કરી દે, મૂર્ખ બનાવી દે. પાગલ તો સારો, પણ મૂર્ખ બનાવી દે. એટલે કે તમે જે સમજ્યા છો બરાબર છે. રાજનીતિ આ પ્રમાણે કે છે કે સત્તા કોઈને પચી શકતી નથી, સત્તા પચવી બહુ મુશ્કેલ છે. નાનો સરખો પણ અહંકાર ફૂટી નીકળે, બહુ ઊંચો ન આવે તો પણ, જેમ બિલકુલ કોરી ધરતી હોય ઉનાળાના તાપથી તપેલી, અને થોડો ઘણો વરસાદ પડે એટલે સહેજ અંકુર તો ફૂટી આવે. એમ સત્તાનો વરસાદ થાય ને તો અહંકારના અંકુર ફૂટ્યા વગર રહેતા નથી. લક્ષ્મણજી તમે બિલકુલ સાચા છો. નીતિ પ્રમાણે તમારે જે સમયોચિત શબ્દો તમારે નીકળ્યા છે, પણ જો અચવત નૃપ માતા, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો કે છે જેમણે સાધુ સભાનું સેવન કર્યું નથી એને જ, એવા જ રાજાને રાજમદ રૂપી મદિરા પિતાની સાથે જોઈએ છે ને કેટલાય રસ્તામાં પડેલા. કાલે બે જણા હતા પતિ પત્ની બેવ, તે ડોલે થોડાક આગા પાછા થયા પણ પેલા ધક્કા મારીને બહાર કાઢ્યા. માં તહી એટલે મદ ચડી જાય એનો હોશ ન રહે પછીથી. તો જેને સજ્જનોનો, જેની પાસે સજ્જનોનો સંગ નથી, જેને સાધુઓના સાધુઓને, જેને સત્સંગ સેવ્યો નથી, એવાને જ આ મદ રાજમદ ચડે. ભાઈ જરા થોડુંક વિચાર, આ રાજમદ કોને હોય કે જેને સજ્જનોનો સંગ ન કર્યો હોય, જેને સાધુઓ ન સેવ્યા હોય, જેને સત્સંગ ના કર્યો હોય ને, એ જ મૂર્ખ બને અને આ મદની અંદર બેહોશ બને.